અગિયાર, ચાર આંગળી કાપ્યાનું પરાક્રમ, ઉમરખિંડના વિજયથી શિવાજી મહારાજનું નામ હિન્દુસ્તાનના ચારે છેડે ફરી વર્યું, એની પોતાની નૈતિક હિંમત અને સામર્થ્ય વધી ગયા, ફોજમાં એક બુલંદી ફેલાઈ ગઈ, પણ મિથ્યા અભિમાન કે ગર્વ શિવાજીને સ્પર્શી પણ ન શક્યો. નેતાજી પાલકરને ઉમરખિંડ અને સહ્યાદ્રીના આસપાસના પ્રદેશની દેખભાળ સોંપી એ પોતે હવે કોંકણ તરફ આગળ વધ્યા. નેતાજી શિવાજી મહારાજે કહ્યું, મોગલ સામ્રાજ્યની ફોજનો આ જેવો તેવો પરાજય નથી, આ અપમાનનો બદલો લેવા એકાદ મોટી ફોજ કદાચ આવી પડે. આવવા દો મહારાજ, નેતાજી બોલ્યા, મરાઠાઓની તલવાર હજુ મ્યાન થઈ નથી, તમે અહીં જ રહો. આપની ઈચ્છા. મેં સાંભળ્યું છે કે આપણો ધન ભંડાર ખાલી થયો છે. શિવાજી હસ્યા, થોડું ધન ઉસરડી લઉં? મહારાજ, નેતાજી બોલી ઉઠ્યા, રાજપુર બાજુમાં જ છે, અંગ્રેજોએ પન્હાલગઢ માટે પોતાની મોટી તોપો સિદ્ધિ જોહરને આપેલી, યાદ છે? હું કશું ભૂલતો નથી નેતાજી. શિવાજી હસ્યા, આ અંગ્રેજો પોર્ટુગીઝો કે અન્ય વિદેશીઓ કંઈ વેપાર કરવા માટે જ આવ્યા હોય એમ લાગતું નથી. વેપારીઓ આવા લૂંટારું ન હોય. મારે એ તમામને બરાબર પાઠ ભણાવવો છે. અને ખરેખર શિવાજી મહારાજે રાજપુર જઈ અંગ્રેજોને બરાબર પાઠ ભણાવ્યો. એમણે અંગ્રેજોની તમામ મિલકત કબજે કરી લીધી, અંગ્રેજ વેપારીઓ અને અધિકારીઓને પકડી લીધા. તમારી તોપો ક્યાં છે? અંગ્રેજોએ પોતાની તોપો શિવાજી મહારાજને સોંપી. તમારો નેતા કોણ છે? એ સુરતમાં છે. ઠીક ઠીક. શિવાજી ઊંડા વિચારમાં પડી ગયા. ભવિષ્યમાં એમની મુલાકાત પણ મારે લેવાની છે. રાજપુર વેપારી કેન્દ્ર હતું એટલે શિવાજી મહારાજને અનગર ધન, સોનું, ચાંદી, હીરા, માણેક અને કિંમતી વસ્ત્રો મળ્યા. ઊંટ ઉપર એ તમામ સામગ્રી લાદી એમણે એ રાજગઢ મોકલી આપી. પછી એમણે પોતાના સૈનિકોને હુકમ કર્યો, આ અંગ્રેજોને મારા અંગત હુકમ વગર છોડવાના નથી. કોંકણ વિજય કરી અઢળક દોલત એકઠી કરી શિવાજી પાછા ફર્યા. પણ સંગમેશ્વરના રક્ષણની જવાબદારી તાનાજી માલુસરેને સોંપી ગયા હતા. શૃંગારપુરના સૂર્યરાવ સર્વેએ વિચાર્યું કે શિવાજીની મોટાભાગની સેના રાજગઢ પાછી ફરી છે, તો હવે આ સુંદર મોકો છે સંગમેશ્વર જીતી લેવા માટેનો. પોતાની સંપૂર્ણ સેના લઈ સૂર્યરાવે બરાબર મદ્રાસ પછી ઓચિંતું આક્રમણ કર્યું. એને ફક્ત એટલી જ ખબર હતી કે સંગમેશ્વરના રક્ષણનો ભાર તાનાજી પાસે છે, પણ એને એ ખબર ન હતી કે તાનાજી માલુસરે એટલે શું. તાનાજી પાસે સેના હતી, પણ મર્યાદિત સુરવેની સેનાનો માંડ પાંચમો ભાગ. પણ આક્રમણના સમાચાર મળતા જ તાનાજી બેઉ હાથમાં તલવાર લઈ કૂદી પડ્યા. એણે પોતાની ટચુકડી સેનાને ઉદ્દેશી કહ્યું, શૌર્ય સંખ્યા ઉપર આધાર નથી રાખતું. બહાદુરો, યાદ રાખો, શૌર્યનું સ્થાન ફક્ત સિંહ છાતીમાં હોય છે. બાજી પ્રભુને યાદ કરો. અરે, ગઈકાલનું જ ઉમરખિંડનું યુદ્ધ યાદ કરો. દરેકના હાથમાં બબ્બે તલવાર હોવી જોઈએ. ચાલો ચાલો, ધીંગાણે કાપી નાખો દુશ્મનોને. હર હર મહાદેવ, હર મસાલો ભડભડાટ સરગી ઉઠી. તાનાજી અને એની સેના પૂરા શૌર્ય અને તીવ્ર વેગથી તૂટી પડ્યા. લાલ લાલ ઝાંખા પ્રકાશમાં ભૈરવ જેવા તાનાજીએ આકલ કરી, સૂર્યરાવ મર્દ હોય તો સામે આવ, આવ આપણે બંને જ લડી લઈએ. નાહક સિપાહીઓને શા માટે કપાવે છે? તું વળી મર્દ ક્યાંનો બની ગયો તાનાજી? ક્રોધથી પાગલ બનેલો સાંઢ ઘસે એમ તાનાજી ઘસ્યા. સૂર્યરાવની આસપાસ તો એના અંગરક્ષકોની લોખંડી જાર હતી. તાનાજીએ ઘસી આવેલ જોઈ એના અંગરક્ષકો તાનાજી ઉપર તૂટી પડ્યા. ચક્રાકાર ફરતી બેઉ અસીઓએ ઠોંઠ અને માથાઓનો ખડકલો કરી દીધો. લોહીની છાલકો છંટાઈ વીર તાનાજી વિનાશના દેવ સાક્ષાત રુદ્રની જેમ ઘૂમી વર્યા. અંગરક્ષકોને કપાઈ મોયેલા જોઈ નામર્દ સૂર્યરાવ સુરવે ભાગ્યો. અરે અરે, ઊભો રહે, તાનાજી ત્રાડ્યા. મરાઠાનો દીકરો થઈ તારી જણનારીને લજાવ નહીં, ઊભો રહે. જરા તાનાજીની તલવારનું પાણી તો જોતો જા. પણ ઊભો રહે તો એ સૂર્યરાવ સેનો. શિવાજી મહારાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એક વિશાળ સેના લઈ શૃંગારપુર ઉપર ચડ્યા. પલક માત્રમાં શૃંગારપુર જીતી લીધું. સૂર્યરાવ માર્યો ગયો. શિવાજી મહારાજે તુરત જ પલ્લીવન ઉપર હુમલો કર્યો. ત્યાંના દંડાધીશ યશવંતરાવને હણ્યો. પછી આ બેઉ દુર્ગોની જવાબદારી ત્રંબક ભાસ્કરને સોંપી શિવાજી રાજગઢ પાછા ફર્યા. આ તરફની શાહિસ્ત ખાને પૂના જીતી લઈ મોગલ ફોજનો મુખ્ય પડાવ પૂનામાં જ રાખ્યો. ઉમરખિંડના કારમાં ભયાનક પરાજય પછી એ વિફર્યો હતો. એણે પોતાના નાના મોટા સરદારોને 5,000-5,000ની અશ્વરોહી સેના આપી શિવાજીના મુલકને તબાહ કરી નાખવા રવાના કર્યા. ગામડાઓ ભડકે બરવા લાગ્યા. કોઈ પણ શિવાલય અખંડ ન રહ્યું. કોઈ પણ મૂર્તિ તૂટ્યા વગરની ન રહી. ગ્રામ્યજનો વ્યાકુર બની ગયા. બચાવો બચાવો. શિવાજી રાજે, અમારું સત્યનાશ નીકળી ગયું. અમારા 12 બચ્ચા સરગી મર્યા. અમારી સ્ત્રીઓને મોગલો ઉપાડી ગયા. મહારાજ શિવાજી પોતાની રૈયતના ચિત્કારો સાંભળી રહ્યા. પછી એણે નિર્ણય લીધો. સૌથી પ્રથમ એણે પ્રતાપગઢમાં કુલદેવી માતા દુર્ગા ભવાનીના તૈયાર થઈ ગયેલા મંદિરમાં અષ્ટભુજા માતાની મૂર્તિ પધરાવી પૂજાવિધિ કરી અને હાથ જોડી કહ્યું, હે માં, અસુરોનો સંહાર કરવાની શક્તિ આપ. ત્યાં સમાચાર આવ્યા કે વિશાળ ફોજ લઈ નામદાર ખાન કલ્યાણ મેળવી લેવા આગળ વધી રહ્યો છે. શિવાજી 5,000 અશ્વરોહીઓ સાથે ઉપડ્યા. નામદાર ખાન રણકુશળ યોદ્ધો હતો. મીરા પહાડની તરેટીમાં પડાવ નાખી એ પડ્યો હતો. શિવાજી રાજે એ અંધારી રાતે પોતાની ઘોડેસવાર સેનાને પહાડ ઉપર ચડાવી દીધી. નામદાર ખાનને તો સ્વપ્ને પણ કલ્પના ક્યાંથી હોય કે આવડો ઊંચો પહાડ ચડી શિવાજી પાછળથી હુમલો કરશે. વીજળી વેગે શિવાજી ત્રાટક્યા. નામદાર ખાનની સેના હથિયાર ઉપાડે એ પહેલાં જ અરજી સાફ થઈ ગઈ. વીરવર વાઘોજી તુપેએ મોગલ ફોજના દારૂગોરામાં આગ લગાડી દીધી. પ્રચંડ વિસ્ફોટ થયો. સારોય મીરા પહાડ ધ્રુજી ઉઠ્યો. વાઘોજી તુપે આ વિસ્ફોટમાં શહીદ થયા. પણ એણે સારી એ મોગલ ફોજને ચિત્રાની જેમ ઉડાડી મૂકી. શાહિસ્ત ખાનને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એણે પોતાના વધુ 5,000 સેનાનાયકોને ગામડાઓ સરગાવવા રવાના કરી દીધા. શિવાજી માટે આ અસહાય થઈ પડ્યું. અરે તાનાજી, શિવાજી રાજાએ એ તાનાજીને હાંક મારી. પેલો બહિરજી નાયક ક્યાં છે? એ કેમ દેખાતો જ નથી? છેલ્લા 6 મહિનાથી તો મેં એનું મોઢું જ જોયું નથી. મહારાજ, તાનાજી હસ્યા, બહિરજી તો શાહિસ્ત ખાનની છાવણીમાં છે. એ તો પૂનામાં છે. શું બહિરજી કેદ પકડાઈ ગયો? બહુ ભારે થઈ તાનાજી. ના રે મહારાજ, બહિરજી કેદ પકડાતો હશે? એ તો ફકીર બની ગયો છે. હવે શિવાજી હસી પડ્યા. અરે અરે, જબરો ચર પુરુષ છે, પણ એ કેમ કંઈ સમાચાર નથી મોકલતો? અહીં આપણી પ્રજા ભડકે ભરે છે અને એ ત્યાં બેઠો બેઠો ઓલ્યાવેડા કરે છે. મહારાજ, તાનાજી બોલી ઉઠ્યા, તમે કહો તો બહિરજીને ચેડાવું જલ્દી. ત્રીજે દિવસે બહિરજી નાયક શિવાજી સામે આવી ઊભો. એક ફકીરને સામે ઊભેલો જોઈ શિવાજી ચીડાઈ ઉઠ્યા. કોણ છે તું? કોણે તને અહીં આવવાની રજા આપી? મહારાજ, મને ન ઓળખ્યો. શિવાજી મહારાજ ચકિત બની બહિરજીને નિરખી રહ્યા. બહિરજી મહારાજ ખડખડાટ હસ્યા. હલ્યા તારા આ વેશમાં તો તને તારી માં પણ ન ઓળખી શકે. મહારાજ, શાહિસ્તખાન તમારા લાલ મહેલ વાપરે છે, 1,00,000ની સેના એની પાસે છે, મોગલો છે, ઉઝબેકો છે, પઠાણો છે અને રાજપૂતો પણ છે. આ મોગલ ફોજને ચીરીને અંદર ઘૂસી શકાય એમ છે? શિવાજીએ પૂછ્યું. દુનિયાનો કોઈ પુરુષ, કોઈ સાહસિક, કોઈ વીર આવું પાગલ પગલું ન ભરે. બહરજીએ માથું હલાવ્યું. હા, એક પુરુષ આ કામ કરી શકે. કોણ? શિવાજીએ ચકિત બની પૂછ્યું. શિવાજી મહારાજ. બહરજી મલકાયો. અરે ગાડા, શિવાજી હસ્યા. તું મને એ સમજાવ કે મોગલ ફોજનો બંદોબસ્ત કેવો છે? સાવ શિથિલ. બહરજીએ સાવ સહજકતાથી જવાબ આપ્યો. તમે મોગલ સૈનિકનો ગણવેશ ધારણ કરો અને ભાષા બોલવામાં સાવચેતી રાખો તો સહેલાઈથી મોગલ ફોજમાંથી પસાર થઈ શકો. સંજ્ઞાઓ નથી વપરાતી, કારણ કે 1,00,000ની ફોજ 5 ગામોમાં પથરાઈને પડી છે. એ સંજ્ઞા વાપરી જ ન શકે. બહેરજી બોલ્યો, તમે રાજપૂત સૈનિકનો ગણવેશ ધારણ કરો તો પણ સહેલાઈથી અંદર પ્રવેશી શકો. બહેરજી, તું કંઈક યોજના બતાવ. શિવાજી મહારાજે કહ્યું, યોજના તૈયાર છે મહારાજ, પણ એક શરત હોય તો કહું. તારી શરત મંજૂર છે? શિવાજી મલક્યા. તમે ખુદ અભિયાન કરવાના છો મહારાજ? બહિરજીએ પૂછ્યું. ચોક્કસ. તો મહારાજ, તમારે અને તમારી સાથે આવતા તમામ માણસોએ જેમ હું કહું એમ કરવાનું. તું જ અમારો રાજા. શિવાજી હસ્યા. મંજૂર છે. તૈયાર થાઓ મહારાજ, સવારે ઉપડીએ. સાથે કેટલા માણસ લેશું? 500, શિવાજીએ કહ્યું. અથવા તું કહે એટલા. 500 બરાબર છે, બહિરજી બોલ્યો. તો હવે તાનાજીને બોલાવો. તત્કાળ તાનાજી માલુસરે હાજર થયા. આ બહિરજી કહે એમ આપણે કરવાનું છે. શિવાજી હસ્યા. કેમ? શા માટે? રાજા એ નથી, આપ છો. અત્યારે તો એ જ રાજા ધીરાજા છે. શિવાજી ખડખડાટ હસ્યા. માલુસરે બહિરજી બોલ્યો, 500 ચુનંદા ઘોડેસવારો પસંદ કરી લો. ખાસ કાળજી રાખો કે એને ઉર્દૂ કે હિન્દી જબાન આવડતી હોવી જોઈએ. જો ન આવડતી હોય તો એને હોઠ ખોલવાની મનાઈ ફરમાવી દેશો. જો કોઈ ભૂલે ચૂકે પણ દક્ષિણી ભાષા બોલશે તો? શિવાજીએ ગંભીરતાથી માથું હલાવ્યું અને તાનાજી સામે જોયું. બહિરજીની વાત તમે સમજી ગયા ને તાનાજી? મહારાજ, બહિરજી બોલી ઉઠ્યો, તમારા લાલ મહેલના ખૂણે ખૂણેથી તમે પરિચિત છો. હું પણ પરિચિત છું. અત્યારે કયા મોગલ કે રાજપૂત સરદારની છાવણી ક્યાં પડેલી છે? વચ્ચે કેટકેટલી ચોકીઓ આવે છે? કયે રસ્તેથી જવું સલામત છે? વગેરે તમામ બાબતો વિચારવાની છે. તમારી જિંદગી કેટલી કિંમતી છે એ અમે સમજીએ છીએ અને એટલા માટે આ મહાભયાનક અભિયાનમાં તમને ખેંચી જતા પહેલાં અમારે 100 ગરણે ગારીને પાણી પીવું પડે. શિવાજી મહારાજે માથું હલાવ્યું. હું તો મહારાજ એક ચર પુરુષ છું, બહિરજી બોલ્યો. આ તાનાજી એક સેનાનાયક છે. અમારી જિંદગીની બહુ કિંમત નથી. પણ તમે તો ધર્મસ્થાપક છો, રાષ્ટ્રવિધાયક છો. માટે મહારાજ, હું જેમ કહું એમ જ તમારે કરવાનું છે. પછીની વહેલી સવારે સાવ સાદા રાજપૂતી વેશમાં 500 ઘોડેસવારો સાથે શિવાજી મહારાજ નીકળી પડ્યા. સૌથી આગળ બહિરજી રહ્યા. પવિત્ર રમઝાન મહિનો ચાલતો હતો. મોગલ સૈનિકો દિવસે રોજા રહ્યા હતા અને રાત્રે પેટ ભરીને ભાવતા ભોજન લીધા હતા. ભારે ખોરાક અને દિવસના શ્રમ પછી સૈનિકો ઊંઘવાની તૈયારીમાં પડી ગયા હતા. 6 એપ્રિલ 1663ની એ રાત હતી. શિવાજી મહારાજ મોગલ છાવણીમાં પ્રવેશ્યા. સૌથી આગળ હવે ચીમણાજી દેશપાંડે અને બાલાજી દેશપાંડેના અશ્વ ચાલતા હતા. કોઈ એક મહાનગરની માફક મોગલ ફોજનો પથારો પથરાયો હતો. પહેલી ચોકી ઉપર પ્રશ્ન પૂછાયો, કોણ? રાજસ્થાની ચોકિયાદાર ચીમણાજીએ ઉત્તર આપ્યો, 1,00,000ની સેનામાં કોણ કોને ઓળખે? વળી ચીમણાજીનું હિન્દી સારું હતું. બહેરજી આગર આગર એક રાજસ્થાની લોકગીત લલકારતો હતો, લાલ મહલ, શિવાજીનો લાલ મહલ, જેની ગલીકૂંચીથી શિવાજી પૂર્ણ પરિચિત હતા એ હવે સામે જ હતો. 10-15ની ટુકડીમાં મરાઠાઓ વહેંચાઈ ગયા અને જુદી જુદી દિશામાંથી લાલ મહેલને કેન્દ્ર બનાવી આગળ વધ્યા. શિવાજી મહારાજ સૌ પ્રથમ રસોઈ ઘરમાં પ્રવેશ્યા. વહેલી સવારે ભોજન માટેની તૈયારી અત્યારથી થઈ રહી હતી. શિવાજીની તલવાર વીજળીની જેમ ફરી વળી અને રસોઈયાઓની ગરદનો કપાઈ ગઈ. એ દરમિયાન ચીમણાજી અને બહિરજી આવી પહોંચ્યા. એમણે શાહિસ્તખાનના કેટલાક નોકરોને ઝડપથી કાપી નાખ્યા. શાહિસ્તખાન જે ઓરડામાં સૂતો હતો એની દિવાલ તોડી શિવાજી મહારાજ અંદર ઘૂસ્યા. શાહિસ્તખાન જાગી ગયો અને મરાઠાઓને નાગી તલવારે ઘસી આવતા જોઈ ચીસ પાડી, યા અલ્લાહ, મર ગયા. ખાનની બેગમોએ બત્તીઓ બુઝાવી નાખી. ઘોર અંધકારમાં શાહિસ્તખાન ભાગ્યો. શિવાજી મહારાજે એને જનોઈ વઢ કાપી નાખવા તલવારનો ભરપૂર વાર કર્યો, પણ જે થાંભલાને પકડી શાહિસ્તખાન નીચે ઉતર્યો એના ઉપર રહેલા એના હાથની ચાર આંગળીઓ કપાઈ ગઈ. એ ચીસો પાડતો ભાગ્યો અને જનાનખાનામાં ઘૂસી ગયો. શાહિસ્તખાનનો સૌથી મોટો પુત્ર અબુલ ફતેખાન તલવાર ખેંચી ઘસ્યો, પણ ચીમણાજીની તલવારે તુરત જ એને જનોઈ વઢ કાપી નાખ્યો. ઘોર અંધકારમાં મોગલ રક્ષકો ઘસી આવ્યા. કોણ કોને મારે છે એ અંધકારને લીધે જાણી જ શકાતું ન હતું. ખાનની બે બેગમો આ અંધકારને લીધે જ કપાઈ ગઈ. સેંકડો મોગલ રક્ષકો લાલ મહેલમાં જ કપાઈ ગયા. ચાલાકીપૂર્વક શિવાજી અને એના બહાદુર સૈનિકો અલગ અલગ ટોળીમાં વહેંચાઈ જઈ મોગલ સેનામાં ભરી ગયા. પકડો પકડો, મરાઠાઓ આવ્યા છે, દગો દગો. સિપેહ સાલર શાહિસ્તખાનને મારી નાખી મરાઠાઓ નાસી જાય છે. પકડો મરાઠાઓને પકડો. સારીએ મોગલ ફોજને ભૂકંપનો આંચકો લાગ્યો. આ શું, 1,00,000ની ફોજને ચીરી મહાપરાક્રમી અબુલ ફતેખાનને મારી અને સરસેનાપતિની ચાર આંગળીઓ વાઢી શિવાજી ભાગી જાય? પોતાના મૃત પુત્રની માથે કલ્પાંત કરતા શાહિસ્તખાને કહ્યું, એને પકડો, જલ્દી પકડો. એની એ ઉંદરની આ હિંમત! મોગલ ફોજની આબરૂનો ધજાગરો બંધાઈ ગયો. શિવાજીએ નાક કાપ્યું એ વેત ભરીને. હવે ઔરંગઝેબને શું મોઢું બતાવવું? હિન્દુસ્તાનને આનો શું જવાબ આપવું? મોગલ સેનાપતિઓ ચુનંદી ઘોડા સવારી સેના લઈ તુરત જ દોડ્યા, પણ અનુમાનનો વિષય ન હતો. આમ જ બનશે એ વાત શિવાજી જાણતા હતા. થોડે દૂર જઈ શિવાજીએ 100-150 બરોદોના શિંગડા ઉપર ચીથરા વીંટાર્યા. પછી એના ઉપર ભરપૂર તેલ રેડ્યું અને સળગાવ્યા. બરોદો ભડક્યા અને દોડ્યા. એથી વિરુદ્ધ દિશામાં શિવાજી અને એના દરે ઘોડા દોડાવી મૂક્યા. મોગલ સરદારોએ દૂર દૂર સરકતી ભાગતી મસાલો જોઈ એમણે ઘોડા દોડાવી મૂક્યા. જ્યારે એમણે દોડતા બરોદોને પકડી પાડ્યા ત્યારે એ દરેકે દરેક મોગલ સેના નાયકોના ચહેરા ઉપર નૂર રહ્યું ન હતું. વીજળી વેગે આ સમાચાર સારા હિન્દુસ્તાનમાં ફેલાઈ ગયા. શિવાજી દેવ પુરુષ છે, 1,00,000ની મોગલ સેના શું કરતી હતી? 1,000 મોગલ સેના નાયકો શું કરતા હતા? આવું સાહસ ફક્ત શિવાજી જ કરી શકે. આવી હિંમત ફક્ત આઝાદીની તમન્નાને વરેલો જ વીર જ કરી શકે. મોગલ સેનાની આબરૂનું લીલામ થઈ ગયું. શાહિસ્તખાન હવે લાલ મહેલમાં રહી શકે એમ ન હતો. એ ઔરંગાબાદ ચાલ્યો ગયો અને જસવંતસિંહને શિવાજી ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી. આગ્રામાં ઔરંગઝેબને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એનું શરીર પીરું પડી ગયું. કાપો તો લોહી ન નીકળે એવો એ બની ગયો. એણે તુરત જ શાહિસ્તખાનને પત્ર લખ્યો, તારું કારું મોઢું હવે મને ન બતાવીશ. દક્ષિણની સેનાની કમાન શાહજાદા મુજ્જજ મને સોંપી, તું તત્કાળ બંગાળ પહોંચી જા. ધિક્કાર છે તને, તે બાબર અને તૈમૂરના વંશની ઘોર ખોદી નાખી છે, હવે મારે દુનિયાને મોઢું સી રીતે બતાવવું? મોં છુપાવી શાહિસ્ત ખાન બંગારભેરો થઈ ગયો. શાહજાદો મુઅજ્જમ રંગીલો આદમી હતો, યુવાન હતો અને શોખીન પણ. એણે ઔરંગાબાદમાં મુકામ રાખી બાપને ખર્ચે જલસા શરૂ કર્યા. જસવંતસિંહ સિંહગઢને ઘેરીને હવે શું કરવું એ વિશે વિચારી રહ્યો. શિવાજી રાજે પણ મૂંઝાયેલા હતા. આર્થિક રીતે એ બરબાદીને આરે આવીને ઊભા હતા. તિજોરી તરિયા ઝાટક સાફ હતી. શિવાજી મહારાજ પણ વિચારી રહ્યા હતા હવે શું કરવું. 12 સુરત હો ગઈ બદસુરત. મહારાજ, તમે થોડા દિવસથી કંઈક ચિંતામાં ડૂબેલા છો, ચીમણાજીએ પૂછ્યું. સિંહગઢના કંઈ સમાચાર મળ્યા ચીમણાજી? શિવાજીએ પૂછ્યું. સમાચાર ખૂબ જ સારા છે, મહારાજ તાનાજી વચ્ચે બોલી ઉઠ્યા. શું છે સમાચાર? શિવાજી મહારાજે તાનાજી તરફ જોઈ પૂછ્યું. મહારાજ, સેનાપતિ જસવંતસિંહે છેલ્લા 6 મહિનાથી સિંહગઢને ઘેરો ગાળ્યો છે. તાનાજી બોલ્યા, એ વાત તો જૂની થઈ ગઈ. શિવાજી બોલ્યા, તો નવી વાત સાંભળો. મહારાજ, ચીમણાજી બોલ્યા, 2 દિવસ પહેલાં જસવંતસિંહે સિંહગઢ ઉપર જોરદાર આક્રમણ કર્યું, પણ ગઢમાં રહેલા સિંહોએ મોગલ ફોજના ભૂક્કા ઉડાડી દીધા. ચારે તરફથી મોગલ ફોજ પાછી ફરી અને સાંજે વારોની તૈયારી કરતી હતી ત્યારે જ આપણા સિંહ ગઢુયાઓએ ગઢમાંથી બહાર નીકળી જોરદાર આક્રમણ કર્યું. પછી ન જાણે કયા કારણે આપણા મરાઠાઓને ખબર પડી ગઈ કે મોગલ ફોજનો દારૂગોળો અમુક ચોક્કસ જગ્યાએ જ રાખેલો છે. ઓહો, શિવાજી ચકિત બની સાંભળી રહ્યા. મરાઠા વીરોએ પ્રાણની પરવા કર્યા વગર શસ્ત્ર ભંડારમાં આગ ચાપી દીધી. ચીમણાજીએ કહ્યું, આકાશ તૂટી પડે એવો ધડાકો થયો. મોગલ સેનાના છોતરા ઉડી ગયા. શાબાશ શાબાશ, જસવંતસિંહ હવે ઔરંગાબાદમાં છે. ચીમણાજી હસ્યા. પણ મહારાજ, તમે હમણાં ચિંતાતુર કેમ દેખાવ છો? તાનાજીએ પૂછ્યું. તાનાજી, શિવાજી મહારાજ બોલ્યા, આપણે હવે સેનાને પગાર સી રીતે ચૂકવશું? તિજોરી ખાલી પડી છે તો એમાં ચિંતા શા માટે? તાનાજી બોલ્યા. તિજોરી ભરી દઈએ. સી રીતે? શિવાજી હસ્યા. તમે કોઈ જાદુ વિદ્યા જાણો છો? તાનાજીએ તલવારની મૂઠ ઉપર હાથ મૂકી કહ્યું, મહારાજ જાદુ તો છે આ ખપ્પર જોગણીમાં. કયો જાદુ છે તમારી તલવારમાં? મહારાજ, તમે ચિંતા છોડી દો તો હું જાદુ બતાવું. ચીમણાજી, તાનાજી શું કહેવા માંગે છે? મહારાજ, ચીમણાજી હસ્યા, દક્ષિણમાં મોગલોનું સૌથી ધનાઢ્ય શહેર કયું? સુરત. શિવાજી મહારાજ બોલી ઉઠ્યા. પછી આખી એ વાત સમજાઈ જતાં એનો ચહેરો પ્રફુલ્લ બની ગયો. શાબાશ, સુરતને ખંખેરી લઈએ. શાબાશ તાનાજી. શિવાજી મહારાજ ઉઠ્યા. તાનાજી ચીમણાજી 5000ની વજ્રદેહી અભય સાક્ષાત વીરભદ્ર જેવા માવરા ઘોડેસવારોને ચૂંટી કાઢો, એમને તૈયાર રાખો અને રાત્રે મને આવી મળો. યોજનાને આખરી રૂપ અપાઈ ગયું. એક રાત્રે શિવાજી મહારાજ ખુદ આ 5000 યોદ્ધાઓને લઈ વિદ્યુત વેગે ચાલી નીકળ્યા. એમણે પોતે અને પોતાના તમામ ઘોડેસવારોને મોગલ ફોજનો ગણવેશ ધારણ કરી લીધો હતો. એવો દિવસે વિશ્રામ કરતા અને રાત પડતા જ વીજળીની ઝડપે આગળ વધતા હતા. સુરત ખરેખર સોનાની મૂરત હતું. હિન્દુસ્તાનના જે 5-10 ધનાઢ્ય શહેરો એ જમાનામાં હતા એમાં સુરતનું સ્થાન સૌથી પહેલું હતું. સુરત એક 12-માસી બંદર હતું. ત્યાં રોજ લાખો રૂપિયાના વેપાર થતા, સોદાઓ થતા, વિદેશથી આવતો માલ સુરત બંદરે ઉતરતો. હિન્દુસ્તાનનો માલ આજ બંદરેથી વિદેશ જતો. અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગલ પ્રજાની ધીકતી વેપારી કોઠીઓ પણ ત્યારે સુરતમાં જ હતી. સુરતના હિન્દુ અને મુસલમાન વેપારીઓ કરોડપતિઓ હતા. શહેનશાહ ઔરંગઝેબને માટે સુરત બંદર સોનાનું બંદર હતું. શિવાજી આવે છે? શિવાજી, શિવાજીનું અહીં શું ડાટ્યું છે? શિવાજી સુરતને લૂંટવા આવે છે. અરે ભાઈ સાહેબ, કંઈક વ્યવહારની વાત કરો. ક્યાં શિવાજી અને ક્યાં સુરત? શિવાજી આવે છે? શિવાજી આવ્યા. સુરતનો દુર્ગપતિ ઇનાયત ખાન ભાગ્યો અને શહેર છોડી દુર્ગમાં ભરાયો. સારું સુરત ઉપર નીચે થઈ ગયું. લોકો ભાગવા લાગ્યા, પણ એ દરમિયાન શિવાજીએ સુરતને ઘેરી લીધું. શિવાજી પાસે સુરતને લગતી રજે રજની માહિતી હતી. સુરતના કરોડોપતિઓની અને લાખોપતિઓની યાદી હતી. કોનું ધન ક્યાં છુપાવવામાં આવેલું છે, કોના કોઠારો, કોની હવેલીઓ ક્યાં આવેલી છે, એ તમામ ગુપ્ત માહિતીઓ બહિરજીએ એકઠી કરી શિવાજીને મોકલી આપી હતી. સુરતના તમામ દરવાજાઓ ઉપર મરાઠા સૈનિકો ગોઠવાઈ ગયા. શિવાજીએ સ્પષ્ટ આદેશ આપ્યો, જે કોઈ શસ્ત્ર ઉઠાવે, પ્રતિકાર કરે, એને કાપી નાખો. અકારણ તલવાર ચલાવશે એમનું હું કાપી નાખીશ, સાવધાન. 6 જાન્યુઆરી 1664 એ દિવસ હતો. હાજી સૈયદ બેગ, હાજી કાસમ, બહારજી ભોરા, શિવાજીએ 3 નામ પોકાર્યા. સૈનિકોએ 3 કરોડપતિને પકડી શિવાજી મહારાજ સામે ખડા કરી દીધા. તમારું ધન મને આપી દો, શિવાજી બોલ્યા. હું કોઈને ઈજા કરવા માંગતો નથી. શિવાજી મહારાજે બરહાનપુરની ભાગોરે પોતાનો પડાવ રાખ્યો હતો. ધનની તાપી નદી સુરતમાંથી વહેતી થઈ શિવાજીની છાવણીમાં આવવા લાગી. મોતી, હીરા, પન્ના, ઝવેરાત, સોનાના હોન, ચાંદીના હોન, સોનાના અલંકાર, ચાંદીના અલંકારના ઢગલા ખડકાયા. એવામાં ઇનાયત ખાનને એક પઠાણને સંધિના બહાને શિવાજી મહારાજની છાવણીમાં મોકલ્યો. એણે પ્રાથમિક વાતચીત પૂરી કરી, ખંજર કાઢી શિવાજી મહારાજ ઉપર હુમલો કર્યો, પણ વીર તાનાજીએ તુરત જ પઠાણનો અદ્ધર થયેલો હાથ કાપી નાખ્યો. ચારે તરફ હાહાકાર થઈ ગયો. મરાઠા સૈન્યમાં વાત ફેલાઈ ગઈ કે શિવાજી મહારાજ જખમી થયા છે. ક્રોધથી પાગલ બનેલા મરાઠા મહાવરા યોદ્ધાઓએ હવે તલવાર ચલાવી મસાલો લઈ તેઓ સુરતમાં ફરી વર્યા અને ઘેર ઘેર આગ ચાંપી દીધી. સુરત ભડકે બરવા લાગ્યું. શિવાજી મહારાજને અફવાની ખબર પડતા તુરત જ એણે પોતાના સૈન્યને વાર્યું, ખબરદાર, હું જીવ છું, જાનહાનિ અટકાવી દો, આગ અટકાવી દો. 6 જાન્યુઆરી 1664 થી 10 જાન્યુઆરી 1664 શિવાજીએ ભરપેટ સુરતને લૂંટ્યું. બહારજી ભોરા નામના કરોડાધિપતિ વેપારીના ઘરમાંથી જ ફક્ત 10 શેર સાચા મોતી મળી આવ્યા. લૂંટની અપાર સંપત્તિ ઊંટ ઘોડા હાથી ઉપર લાદી રાજગઢ તરફ રવાના કરવામાં આવી. લૂંટના તમામ માલ કિંમતી 8.5 કરોડ હોનની થતી હતી. આ ઉપરાંત સુરતની લૂંટમાંથી શિવાજીને પુષ્કર ઘોડાઓ પણ મળી આવ્યા, જેની એક અલગ પાયગા રેજિમેન્ટ તૈયાર કરવામાં આવી. અઢરક અનર્ગર સંપત્તિ લઈ શિવાજી મહારાજ જ્યારે રાજગઢ આવી પહોંચ્યા ત્યારે એ લૂંટની નોંધણી કરવામાં, કિંમત કાઢવામાં, હિસાબ લખવામાં સેંકડો માણસો મહિનાઓ સુધી કામે લાગેલા જ રહ્યા. આ સમય દરમિયાન એક આઘાતજનક સમાચાર મળ્યા. ગાઠ અરણ્યમાં શિકાર માટે ગયેલા શિવાજીના પિતા શાહજી મહારાજ ઘોડા ઉપરથી પડી જવાથી 23 જાન્યુઆરી 1664 રોજ એમનું અવસાન થયું. રાજગઢમાં શોકનું વાતાવરણ ફરી વર્યું. જીજાબાઈએ તુરત જ સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો એટલે શિવાજી મહારાજ માતા પાસે દોડી ગયા. માતાજી ક્ષમા કરો, શિવાજીએ હાથ જોડ્યા, તમારી પ્રેરણાથી તો આ હિન્દુપત પાતશાહીનું ભગીરથ કાર્ય હું આદરી બેઠો છું, હવે તમે પણ મને છોડી જશો? શિવા, મારો ધર્મ મને પોકારે છે. ના માતાજી, તમારો ધર્મ અમને પ્રેરણા આપવાનો છે. માતાજી ચૂપ થઈ ગયા. મા, શિવાજી બોલી ઉઠ્યા, મરી જવું એ ખૂબ જ સહેલું છે, જીવવું જ અઘરું છે. આપણે તો જીવીએ છીએ જ ધર્મ રક્ષા માટે. તમે ચાલ્યા જાઓ તો આ સઘરું કર્યું કરાવ્યું દૂરમાં મળી જાય. માતા જીજાબાઈનું અંતઃકરણ દ્રવ્યું, પ્રેમની સરવાણી ફૂટી નીકળી. સજન નેત્રે એણે શિવાજીના મસ્તકે હાથ મૂક્યો. શિવા, હું તારી સાથે જ છું. સિંહગઢ જઈ શિવાજીએ પિતાની ઉત્તરક્રિયા કરી, પછી રાજગઢ પાછા ફર્યા. હવે શિવાજી મહારાજે પોતાના નામના સિક્કાઓ પડાવ્યા અને પોતાના નામની આગળ મહારાજનો ખિતાબ ધારણ કર્યો. 13. મિર્જા રાજા આવે છે. સુરતની લૂંટ પછી શિવાજીએ બારસિલ્લોર લૂંટવા માટેની યોજના બનાવી, કારણ કે બારસિલ્લોર પણ સુરતના જેવું જ વેપાર ઉદ્યોગોથી ધમધમતું શહેર હતું. ધનની નદીઓ વહેતી હતી. બારસિલ્લોરનો વેપાર વિદેશો સાથે ચાલતો હતો અને અપરંપાર ધનપતિઓ બારસિલ્લોરમાં નિવાસ કરતા હતા. બારસિલ્લોરની આંતરિક માહિતી લીધા પછી શિવાજી મહારાજે પોતાના દરિયાઈ કાફલાને માલવણ બંદરે એકઠો થવા આજ્ઞા આપી. વિશેષ પ્રકારના યુદ્ધ જહાજો લઈ શિવાજી બારસિલ્લોર આવી પહોંચ્યા. કોઈ પ્રકારનો સામનો ન થયો, ફક્ત પ્રજા ભયભીત બની ગઈ. પણ શિવાજી મહારાજે એમને આશ્વાસન આપ્યું, મારે વૃથા લોહી રેડવું નથી, મારે તો ફક્ત ધન જોઈએ છે. તમે મને ધન આપો, હું લોહીનું એક ટીપું પણ નહીં પાડું. બારસિલ્લોર શિવાજીએ નિરાંતે લૂંટ્યું. ઝવેરાત, સોનું અને ચાંદીના ઢગ ખડકાયા. કહેવાય છે કે આ લૂંટ આશરે 3 કરોડ રૂપિયાની હતી. તમામ ખજાનો જહાજમાં ભરી શિવાજી પાછા ફર્યા. માલવણ બંદરેથી લૂંટનો માલ ઘોડા અને ઊંટો ઉપર રવાના થયો. શિવાજીએ ત્યાર પછી સિદ્ધેશ્વર, કડવાલ, મિરજ અને આકોલા જીતી લીધા અને મહાબળેશ્વર જઈ દેવદર્શન કર્યા. બીજાપુરની આદિલશાહી આ સમય દરમિયાન શિવાજી અને મોગલોનો માર ખાઈ ખાઈ સાવ લથડી ગઈ હતી. શિવાજીની વધતી તાકાતને કચડી નાખવા ફરી એકવાર આદિલશાહીએ જોરદાર પ્રયત્ન કર્યો. એક પ્રચંડ ફોજની આગેવાની ઇખલાસ ખાનની સરદારી નીચે રવાના થઈ, પણ શિવાજીના સેનાનાયકોએ આ આદિલશાહી ફોજને ચૂર ચૂર કરી નાખી. ફરી એકવાર સિદ્ધિ અઝીઝની સરદારી નીચે સેના રવાના થઈ, પણ એના પણ બુરા હાલ થયા. શું આપણી પાસે કોઈ માઇનનો લાલ નથી? આદિલશાહી સુલતાન ભર્યા દરબારમાં ગરજી ઉઠ્યો, શું કોઈ વૃદ્ધ છાતીવાળો પુરુષ નથી? શું કોઈ રણકુશળ પંડિત નથી? આપણે શું સાવ કાયર બની ગયા છીએ? શું આપણું નિર્માણ મરાઠાઓને હાથે માર ખાવા માટે જ છે? ખવાસખાન ઊભો થયો. જહાપનાહ, શિવાજીનો નાશ કરવાનું બીડું હું ઝડપું છું. શાબાશ, શાબાશ, દરબારીઓ પોકારી ઉઠ્યા. એક પ્રચંડ સેના ફરી એકવાર બીજાપુરના પાદરે એકઠી થવા લાગી. મુઘલોના પરાક્રમી વીર બાજી ગોરપડે, સિદ્ધિ, સરવર શેખ, મિરાત વગેરે મહાપરાક્રમી વીરોની સેના બીજાપુર આવી પહોંચી. 40,000નું અશ્વદળ તથા 50,000ની પદાતી સેના લઈ ખવાસખાન આગળ વધ્યો. શિવાજીને આદિલશાહી સેનાની હિલચાલની માહિતી હતી. શિવાજી જાણતા હતા કે બાજી ગોરપડે મુઘલોમાંથી પોતાની સેના લઈ ખવાસખાનની મદદે જવા તૈયારી કરી રહેલ છે. શિવાજી વીજળીની ઝડપે પ્રથમ મુઘલો ઉપર ત્રાટક્યા. બાજી ગોરપડેનું મોગલ ઘેરાઈ ગયું. ઘમસાણ યુદ્ધ જામી પડ્યું. શિકારમાંથી બાજ પડે એમ શિવાજી ગોરપડેના મહાલયમાં ઘૂસી ગયા. વીર ગોરપડે તલવાર ઉઠાવી ઘસ્યો. દ્વંદ્વ યુદ્ધ થયું. બંને વીર હતા, બાહુબળી હતા. બંનેની તલવારો વીજળીની જેમ ચમકવા લાગી. બંનેના શરીરમાંથી રક્ત વહી નીકળ્યું, પણ આખરે બાજી ગોરપડે ઢરી પડ્યો. ખવાન ખાસ એ સમયે કુડાલમાં હતો. બાજીના મૃત્યુ સમાચાર એને મળે એ પહેલાં જ શિવાજીએ ખવાસખાનને કાતર વ્યૂહમાં સપડાવ્યો. શિવાજીએ કહેવરાવ્યું, તમે સિપાહલ સાલર છો. ખવાસખાન, જો તમારે તમારી ઇજ્જત જાળવવી હોય તો તમારો તમામ ખજાનો અને ઘોડા અહીં છોડી રસ્તો માપી જાઓ. શિવાજીએ બરાબર મધ્યરાત્રિએ હુમલો કર્યો. આદિલશાહી સેનાનો કચ્છરગાંઠ નીકળી ગયો. છેવટે ખવાસખાનને મેદાન છોડી ભાગવું પડ્યું. કુડાલથી શિવાજી ફૌડાનો કિલ્લો ઘેરી લીધો. દુર્ગપતિ મહાવત ખાન શૌર્યપૂર્વક લડ્યો, પણ છેવટે મરાઠાઓએ સુરંગ ચાંપી કિલ્લો ઉડાડી દીધો. ફવડા ગઢ જીતી લીધા પછી શિવાજી ગોવા પહોંચ્યા. ગોવામાં પોર્ટ્યુગીઝ લોકોની કોડી હતી. શિવાજીનું નામ સાંભળતા જ આ પોર્ટ્યુગીઝો એમને શરણે આવ્યા અને માંગ્યું એટલું દ્રવ્ય આપ્યું. દૂર આગ્રામાં ઔરંગઝેબે શિવાજીને હવે જડમૂળથી ઉકેળી નાખવાની યોજના બનાવી. 30 સપ્ટેમ્બર 1664 દિવસે, એટલે કે ઔરંગઝેબના જન્મ દિવસે, આગ્રામાં મોટો દરબાર ભરાયો. ઔરંગઝેબે દક્ષિણના સરસેનાપતિ તરીકે મિર્ઝા રાજા જયસિંહની નિમણૂક કરી. સિપેહ સાલર તરીકે જયસિંહનો અભિષેક થતાં જ જમનાને કાંઠે સાગર જેવડી સેના એકઠી થવા લાગી. રાજા રાયસિંહ રાજા સુજનસિંહ બુંદેલા જયસિંહનો પુત્ર કિરતસિંહ ખાન દાઉદ ખાન કુરેશી એહતે શ્યામ ખાન કુબૈદ ખાન જબરદસ્ત ખાન બાદિલ બખત્યાર રાજા નરસિંહ ગૌડ પુરણમલ બુંદેલા બરકંદાજ ખાન વગેરે સેંકડો ઉપસેનાપતિઓ પોતપોતાની ફોજ લઈ રાજા જયસિંહના આધિપત્ય નીચે એકઠા થયા. મિર્ઝા રાજા જયસિંહ સૂર્યવંશી રજપૂત હતા અને મહારાણા પ્રતાપના વેરી રાજા માનસિંહના વંશજ હતા. રાજા જયસિંહ આ જન્મ યોદ્ધા હતા. કિશોર અવસ્થાથી જ એ યુદ્ધો લડતા આવ્યા હતા, એટલે યુદ્ધ કલાના એ પારંગત હતા. રાજા જયસિંહ સ્વભાવે શાંત વીર અને પુરુષાર્થી હતા. ઔરંગઝેબના દરબારમાં એનું સ્થાન શહજાદા મુજમ પછીનું જ હતું. એની રણપંડિતાઈ હિન્દુસ્તાનભરમાં પ્રખ્યાત હતી. કાબુલથી બંગ સમુદ્ર સુધી અને કાશ્મીરથી ગોદાવરી સુધીના મેદાનોમાં એણે સેંકડો યુદ્ધો જીત્યા હતા. ખુદ ઔરંગઝેબ પણ રાજા જયસિંહનું વચન ઉત્થાપી શકતો નહીં, એટલે જ્યારે દક્ષિણમાં શિવાજીનો ઉપદ્રવ વધી ગયો અને મોગલ સામ્રાજ્યની આબરૂ ધૂળમાં મળી ગઈ, ત્યારે એણે મહાપરાક્રમી વીર મિર્ઝા રાજા જયસિંહને દક્ષિણ વિજયનું કાર્ય સોંપ્યું. મોગલ સેના સાગરની જેમ ઉછરી રહી. ફક્ત આશ્વરોહી દળ જ 60,000 હતું. એક વિશાળ તોપખાનું પણ ફોજની સાથે સંલગ્ન હતું, જેના મુખ્ય તોપકી તરીકે રોમના નિકોલાઓ મનુચીની નિમણૂક થયેલી હતી. 1 જાન્યુઆરી 1665 દિવસે મોગલ સેનાએ નર્મદા પાર કરી અને કોઈ ગાંડીતુર નદીના પાણીની જેમ આગળ વધી. શિવાજી મહારાજને રાજા જયસિંહના સૈન્યની હિલચાલની રજે રજની માહિતી હતી. એક વિરાટ યુદ્ધની તેઓ તૈયારી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન શિવાજી મહારાજે માતા જીજાબાઈ અને સોનેપંત ડબીરની સુવર્ણ તુલા કરી એ સુવર્ણ બ્રાહ્મણોને વેચ્યું. આ તરફ મિર્ઝા રાજાએ સિંહગઢ અને પુરંદરના કિલ્લાઓને ઘેરી લીધા અને ત્યાં જ પડાવ નાખ્યો. શિવાજી રાજા જયસિંહની શક્તિ જાણતા હતા. રાજાને હરાવવો એ કંઈ આસાન વાત ન હતી. જયસિંહનું રણપાંડિત્ય અને નીતિ સાવ અલગ હતા. રાજા જયસિંહ છેતરાઈ જાય કે ગાફેલ રહે એ વાતમાં કંઈ માલ ન હતો. રાજા જયસિંહ પણ શિવાજીની શક્તિને જાણતા હતા તથા એના હિન્દુ ધર્મ પ્રત્યેના લગાવને માનતા હતા. શિવાજી પ્રત્યે એને માન અને પ્રેમ હતા. મિર્ઝા રાજા જયસિંહે શિવાજીને એક પત્ર મોકલ્યો. તમારા શૌર્ય અને ધર્મનીતિ પ્રત્યે મને અપાર પ્રેમ છે. તમારા કાર્યોને હું વખાણું છું, પણ તમે હવે ટકી શકશો નહીં. મહાન મોગલ સમ્રાટ ઔરંગઝેબ સામે કોઈ પણ ટકી શકે એમ નથી. તમારી સત્તા અને તમારું રાજ્ય ટકી રહે એમ હું અંતઃકરણપૂર્વક ઈચ્છું છું. તમે સિસોદિયા વંશના વીર ક્ષત્રિય છો એ હું જાણું છું. તમારી આન બાન અને શાન જળવાઈ રહે એ મારી ફરજ છે. મારો તો ફક્ત એટલો જ અનુરોધ છે કે તમે યુદ્ધ કરીને હવે કશું મેળવી શકશો નહીં, ફક્ત ગુમાવશો. હું તમારા વિચારો જાણવા માગું છું. પત્ર વાંચ્યા પછી શિવાજીએ રઘુનાથ પંત સાથે બહુમૂલ્ય નજરાણું, વસ્ત્રો, અલંકારો અને અશ્વો મિર્જા રાજાને ભેટ મોકલ્યા, સાથે પત્ર પણ મોકલ્યો. આપનો પત્ર વાંચી હર્ષ થયો. તમે જ મારા સાચા હિતચિંતક છો. હું આપને પૂજ્ય દેવતુલ્ય સમજું છું. મારું કાર્ય એ મારો ધર્મ છે. હિન્દુ ધર્મ અત્યારે ભયમાં છે. સેંકડો દેવાલયો રોજ તૂટે છે. સેંકડો દેવમૂર્તિઓનો રોજ નાશ થાય છે. હિન્દુ રાજાઓએ, ખાસ કરીને રજપૂત રાજાઓએ, સ્વધર્મની રક્ષા છોડી દીધી છે. આવા કપરાકારમાં હું હિન્દુત્વની રક્ષા કરવા માટે કૃતનિશ્ચયી છું અને મને આ કાર્યમાંથી કોઈ ડગાવી શકશે નહીં. મેં જે કંઈ મેળવ્યું છે એ મારા બાહુબળથી મેળવ્યું છે. મોગલ શહેનશાહે તમને દમન કરવા મોકલ્યા છે અને તમારી સામે લડવાનું મારું સામર્થ્ય નથી. હું બાદશાહ ઔરંગઝેબને વંદન કરવા તૈયાર છું, પણ શહેનશાહ પ્રત્યે મને શંકા છે. પત્ર વાંચી રાજા જયસિંહ ખુશ થયા. એણે રઘુનાથ પંતનો સત્કાર કર્યો અને કહ્યું, તમારા રાજા શિવાજીને રક્ષણ આપવાની તમામ જવાબદારી મારી છે. એનો વાર પણ વાંકો થશે નહીં. તમારા રાજાને કહો કે તે આવતીકાલે આવીને મને મળી જાય. કશી જ શંકા રાખવાની જરૂર નથી. હું એક રજપૂત રાજા છું અને પ્રતિજ્ઞાપૂર્વક વચન આપું છું કે શિવાજી રાજેને કશી જ ઈજા નહીં થાય. રઘુનાથે કહ્યું, મહારાજ, તહનામાની શરતો તમે મને જણાવશો? શિવાજી મહારાજ જ્યારે મને મળે ત્યારે જ તહનામું તૈયાર થાય. મિર્જા રાજાએ કહ્યું, નિખાલસ વાતચીત ચાલી શકે તો જ તહનામું બને. માટે તમે શિવાજી મહારાજને મારી મુલાકાતે મોકલો. ઔરંગઝેબે મિર્જા રાજા જયસિંહની સાથે જ દિલે રખાન નામના મોગલ સરદારને સેનાપતિનો હોદ્દો આપી મોકલ્યો હતો. જેટલા અધિકાર રાજા જયસિંહ પાસે હતા એટલા જ અધિકાર દિલેર ખાન પાસે હતા, કારણ કે ઔરંગઝેબને રાજા જયસિંહ ઉપર પણ વિશ્વાસ ન હતો. સેનાપતિ દિલેર ખાન એક બહાદુર યોદ્ધો અને કુશળ રણપંડિત હતો. એણે દક્ષિણમાં આવતાની સાથે જ પુરંદરના ગઢને ઘેરી લીધો હતો. મોટી મોટી તોપોથી એ પુરંદરને તોડી નાખવા માંગતો હતો. પુરંદરના કિલ્લામાં એ સમયે મુરાર પંતના હાથ નીચે 5000 માવરી યોદ્ધાઓ હતા. ગઢને તોડી પાડવા માટે દિલેર ખાને પોતાની તમામ તાકાત કામે લગાડી ઘમસાણ યુદ્ધ થયું. 2000 મોગલ યોદ્ધાઓ રણમાં ઢર્યા. લગભગ એટલા જ મરાઠાઓ પણ કપાઈ ગયા. રણક્ષેત્રમાં ચારે તરફ ધડ અને માથા ઢેર ખડકાઈ ગયા અને રક્તના ખાંદણા ભરાઈ ગયા. છેવટે દિલેર ખાને અતિ બહાદુરીથી લડતા મોરાર પંતને તીરથી વિંધી નાખ્યા. છતાંય માવરા સૈન્યને મચક ના આપી. તોપના વરસતા ગોરાઓનો માર સહન કરી મરાઠાઓ દુર્ગમાં આવી ભરાયા અને યુદ્ધ ચાલુ રાખ્યું. યુદ્ધનું મહાભયાનક પરિણામ જોઈ તથા કિલ્લાને અજય જોઈ દિલેર ખાને પોતાના માથાની પાઘડી ઉતારી ફેંકી દીધી અને ભીષણ પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી પુરંદરને નહીં મેળવું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. શિવાજી સાથે રાજા જયસિંહ જે તહનામું તૈયાર કરવા માંગતા હતા એ વાતની દિલાર ખાનને ખબર પડતા જ એણે જયસિંહને કહ્યું, શિવાજી સાથે કોઈ સંધિ કરાર આપણે નહીં કરી શકીએ. આપણે ફક્ત સંધિની શરતો નક્કી કરી દિલ્હી ઔરંગઝેબના અનુમોદન માટે મોકલી શકીએ. દિલેર ખાન રાજસિંહે કહ્યું, શિવાજી સાથે સંધિ કરી લેવામાં જ ભલાય છે. એનો ફક્ત એક પુરંદર ગઢ લેવામાં જ તમારા 4000 યોદ્ધાઓ મરાયા અને 4 મહિનાનો બગાડ થયો. મિર્જા રાજા, તમે સાંભળો, દિલેર ખાન બોલી ઉઠ્યો. હું પુરંદરનો ગઢ જીતે જ રહીશ. હા, એની મને જાણ છે, જયસિંહ બોલ્યો. ત્યાં સુધી તો પાઘડી પણ નથી પહેરવાના. નિયત સમયે શિવાજી રાજા જયસિંહને મળવા આવ્યા. જયસિંહે પોતાના તંબુની બહાર નીકળી શિવાજીનું ઉષ્માભેર સ્વાગત કર્યું પધારો પધારો, શિવાજી રાજે જયસિંહે એમને પોતાની બાજુમાં જ બેસાડ્યા. શિવાજી મહારાજે ત્યાં એકઠા થયેલા તમામ મોગલ સેનાપતિઓને કિંમતી અને મૂલ્યવાન જવાહરોની બક્ષિસ આપી. હું આપને મારા પિતા તુલ્ય ગણું છું, શિવાજીએ કહ્યું. તમે મને એટલા જ પ્રિય છો જેટલો મને મારો પુત્ર રામસિંહ છે. મહારાજ, મિરજા રાજા, શિવાજી બોલ્યા, તમે જે કંઈ કરશો એ મારા ભલા માટે જ કરશો, મને આપના ઉપર વિશ્વાસ છે. મેં મેળવેલું તમારી આજ્ઞા મને માન્ય છે. મહારાજ શિવાજી, જયસિંહે કહ્યું, તમે હિન્દુ કુલભૂષણ છો, તમારું કાર્ય સ્તુલ્ય છે, મને તમારા કામથી ગૌરવ છે, પણ અમારા સેનાપતિ દિલેરખાનને તમારા પ્રત્યે શંકા છે, એનું સમાધાન આપણે કરવું રહ્યું. મને આજ્ઞા આપો તો હું હમણાં જ ખાનને મળી એના મનનું સમાધાન કરું. જયસિંહે હાથ લંબાવ્યો, આ મારા મામા છે સુભાનસિંહ, તમે એમની સાથે જાઓ અને ખાનને સમજાવી લો. સુભાનસિંહને સાથે લઈ માર્તે ગોળે શિવાજી પુરંદર આવ્યા. દિલેર ખાનને ખબર પડી એટલે શિવાજી મહારાજનો સત્કાર કરવા સામે આવ્યો. ખાન સાહેબ, શિવાજી બોલ્યા, શ્રમ છોડી દો, પુરંદરનો કિલ્લો તમારો છે. તમે બે મોડે વાત ન કરો શિવાજી, દિલેર ખાન યોદ્ધો હતો, એણે તડને ફળની ભાષામાં જ વાત કરી. આ તરફ પુરંદરના મરાઠાઓ અમારી સાથે લડે છે અને આ તરફ તમે સંધિની વાત કરો છો, આ સી રીતે બને? લો આ કિલ્લાની ચાવીઓ. શિવાજીએ કિલ્લાના તમામ દરવાજાની ચાવીઓ ખાનના હાથમાં મૂકી. ખાન સાહેબ, હવે તમે માથે પાઘડી પહેરી લો, હું પોતે પણ આજથી તમારો છું. દિલેર ખાન પ્રસન્ન થઈ ઉઠ્યો. શિવાજી મહારાજ, તમારું ભલું થતું હોય એમાં હું રાજી છું. દિલેર ખાન ઉઠ્યો, ચાલો હું તમારી સાથે મિરજા રાજા પાસે આવું છું. તમે મોગલ સમ્રાટની પાદનું એક મામૂલું નંગ બની રહો એવી મારી ઈચ્છા છે. ખાને શિવાજી મહારાજને બે ઘોડા અને એક સોનાની મૂઠવાળી તલવાર ભેટ આપી. પછી શિવાજી સાથે એ જયસિંહની છાવણીમાં આવ્યો. તહનામાની શરતો નક્કી થઈ. મોગલ પ્રદેશના જેટલા કિલ્લા શિવાજીએ જીત્યા છે એ તમામ પરત કરવા, જીતેલો મોગલ પ્રદેશ પાછો સોંપી દેવો. નિઝામના જેટલા કિલ્લા શિવાજીએ જીત્યા છે એમાંથી 20 કિલ્લા મોગલ સત્તાને સોંપવા અને 12 કિલ્લા શિવાજીએ રાખવા. આદિલશાહે જીતેલા તમામ કિલ્લાઓ અને પ્રદેશ શિવાજીએ રાખવા. શિવાજીના 8 વર્ષના પુત્ર સંભાજીને 5000 ઘોડેસવાર દળની મનસબદારી મળવી જોઈએ. શિવાજીએ મોગલ શહેનશાહની આણ સ્વીકારવી અને દર વર્ષે 3 લાખ રૂપિયા દિલ્હી મોકલી આપવા. તહનામા ઉપર જયસિંહે દિલે રખાને અને શિવાજીએ હસ્તાક્ષર કર્યા. પછી આ શરતો મંજૂર થવા માટે ઔરંગઝેબને મોકલી આપી. મિરજા રાજાએ ભલામણ લખી કે શિવાજી આપણા મિત્ર બની રહેશે અને એમની ઈચ્છા દિલ્હી આવી આપના દર્શન કરવાની છે. ઔરંગઝેબે તમામ શરતો મંજૂર રાખી, ફક્ત ઉમેર્યું કે મોગલ સૈન્યને જ્યારે લશ્કરી મદદની જરૂર પડે ત્યારે શિવાજીએ તુરત જ મદદ મોકલી આપી. શિવાજી મહારાજ સાથેની સંધિ એ મિરજા રાજા જયસિંહની અદ્ભુત કુનેહ હતી. એ દુરંદેશી વીર પુરુષે શિવાજીને મોગલ સેનાના કોપથી બચાવી લીધા. એટલું જ નહીં, શિવાજીના ગૌરવને એણે અખંડિત રાખ્યું, હિન્દુ તત્વને જાળવી રાખ્યું અને મહાભયાનક મહાવિનાશક યુદ્ધને ટાળ્યું. મિરજા રાજાએ હવે બીજાપુરની ખબર લઈ નાખવા માટે મોગલ સૈન્યને બીજાપુર તરફ દોર્યું. 2000 ઘોડેસવાર અને 8000નું પાયદળ લઈ શિવાજી મહારાજ જયસિંહ સાથે જોડાયા. બીજાપુરના આદિલશાહે પણ પોતાનું પ્રચંડ સૈન્ય મોગલ ફોજની સામે રવાના કર્યું. મંગરવેઢા પાસે ઘમશાન યુદ્ધ જામી પડ્યું. બીજાપુરના સેનાપતિ પદે શિવાજી મહારાજના સાવકાભાઈ વ્યંકોજી ભોસલે હતા. એણે અતુલ પરાક્રમ બતાવી મોગલ ફોજને થંભાવી દીધી. પણ શિવાજી મહારાજ અને એના સેનાપતિ પ્રતાપરાવ ગુજરે પરાક્રમની અવધિ કરી બતાવી. પરિણામે બીજાપુરની સેનાનો પરાજય થયો. શિવાજી મહારાજના એક વખતના મહાપરાક્રમી વીરવર પ્રચંડ રણભદ્ર નેતાજી પાલકર શિવાજીથી રિસાઈને આ સમયે બીજાપુર તરફથી લડ્યા. પરિણામે રાજા જયસિંહની ઈચ્છા બીજાપુરને જીતી લેવાની હતી એ પર ન આવી. દિલેર ખાન અને અન્ય મોગલ સરદારોને એમ લાગ્યું કે શિવાજી મહારાજ દિલ દઈને લડ્યા નથી, જો લડ્યા હોત તો બીજાપુરની આદિલશાહી ઉથલી પડત. એ દરમિયાન આગ્રાથી ઔરંગઝેબનો પત્ર આવ્યો. એણે મિર્જા રાજાને લખ્યું કે શિવાજી પ્રત્યે મને સંપૂર્ણ માન છે, એને તમે હવે આગ્રા મોકલો કે જેથી હું એનું બહુમાન કરી શકું. જયસિંહે તુરંત જ શિવાજી મહારાજને તેડાવ્યા. ઔરંગઝેબ તમને તેડાવે છે, મને એના ઉપર જરાય વિશ્વાસ નથી. મહારાજ શિવાજી, જયસિંહે કહ્યું, હું ગંગાજળ લઈ પ્રતિજ્ઞા કરું છું કે તમારો વાર પણ વાંકો નહીં જ થાય. મારો પુત્ર રામસિંહ દિલ્હીમાં છે, હું એને પત્ર લખું છું, એ તમારી સંભાળ લેશે. મારું મન નથી માનતું, શિવાજી બોલ્યા. નિશ્ચિંત રહો, જ્યાં સુધી રાજા જયસિંહના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તમને કોઈ ઈજા નહીં કરી શકે. પણ મહારાજ, શિવાજી રાજ જયસિંહે સાવ ધીમેથી કહ્યું, ડરો નહીં, દગો થશે એવી દહેશત દૂર કરો, અને જો દગો થશે તો તમને છોડાવવા માટે મારો પુત્ર રામસિંહ પોતાનો પ્રાણ કુરબાન કરી દેશે. તમે દિલ્હી નહીં જાઓ તો બાદશાહને બહાનું મળી જશે કે તમે એની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી. બીજી વાત એ છે કે ક્ષત્રિય બચ્ચો સાહસથી ન ડરે. ઔરંગઝેબનો સ્વભાવ હું જાણું છું, એ દગાખોર છે, પણ મારી સાથે એ બેઈમાની નહીં કરે, અને કરશે તો છોડાવવાની તમામ જવાબદારી મારી રહેશે. ભલે રાજા સાહેબ, શિવાજી ઉઠ્યા, હું દિલ્હી જવા તૈયાર છું, સાથે મારા પુત્ર સંભાજીને પણ લઈ જાઉં છું. પણ મહારાજ, તમે એક કામ ન કરો. શું? નેતાજી પાલકર બીજાપુરની સેનામાં છે, એ મારાથી નારાજ થયેલ છે. શિવાજીએ કહ્યું, તમે એને સમજાવી મોગલ સેનામાં ન સમાવી શકો? ચોક્કસ, જયસિંહે કહ્યું, તમે ચિંતા છોડી દો, નેતાજી એક સપ્તાહ પછી મોગલ સેનામાં હશે, જાઓ, આ મારું વચન છે. આ સાથોસાથ મારું બીજું વચન છે કે તેમને કશી ઈજા નહીં થાય એની જવાબદારી મારી છે. જય મહાદેવ, જય મહાદેવ. શિવાજી મહારાજે રાજગઢ આવી દિલ્હી જવાની તડામાર તૈયારી આદરી દીધી.